સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. લોયા પ્રકરણ વચનામૃત છઠ્ઠું. દુર્લભ સાધન એકાંતિકપણું સંઘ શુદ્ધિનું. સંવત 1877ના માગસર સુધી પડવાની દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી છીટની ડગલી પહેરી હતી તથા ધોળો ફેટો બાંધ્યો હતો તથા બીજે થોડે ફેટે કરીને બોકાની વાળી હતી ને તે ધોળા ફેટાનું છોગલું માથે લટકતું હતું ને ચોફાળ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો ત્યારે શ્રીજી મહારાજે કર્યો, જે એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે એક રાખે કરીને સર્વે ધર્મ રહે, અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા એ આદિક સાધન છે, તેમાં એવું એક સાધન કયું છે જે આપતકાળ હોઈને સર્વે જાય ને જો એક રહે તો સર્વે રહે? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ધર્મ સંબંધિત સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધિત તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવી મતિ એક પ્રકારની રાખીએ રૂડું થાય ને તેને જો ફેરવીએ તો પૂંડું થાય, અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો પૂંડું થાય? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા દેવી જ નહીં. ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય, ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય, અને પોતે પોતાના મનને જાણીએ જે મતિમાં નિશ્ચય કર્યો હોય, જે મારે આમ કરવું છે, તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી ને સંત કહે, જે અહીં બેસવું નહીં ને આ કરવું નહીં, તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં, એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય ને એ મતિને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય ને તેને પાસે બેસીએ ને વાત સાંભળીએ તો દોષ લાગે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર લે, પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખો અને રાખે તો ભૂંડું થાય। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે નાવા જવું નહીં ને પાસે પથારી કરવી નહીં ને તેની વાત પણ ન સાંભળવી। પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે જે સંત હિંમત રહિત વાત કરતો હોય જે શું એક જન્મે કરીને નિષ્કામ આદિ ગુણ આવે છે? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય। પણ આજ દેહ કરીને શું કલ્યાણ થાય છે? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો। અને જે એમ કહેતો હોય જે આને આ દેહ કરીને કૃતાર્થ થયા છીએ ને કામ ક્રોધ મદ મત્સર માન ઇત્યાદિક દોષનો શો ભાર છે? ભગવાનને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખીશું એમ જે કહેતો હોય ને તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ સર્વ પ્રકારે કરવો। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે જે સંત કેવળ પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય અને પુરુષાર્થે કરીને જ પોતાને કૃતાર્થ માનતો હોય પણ ભગવાનનું બળ ન રાખે અને એમ ન સમજે જે આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે તો તેનો પણ ત્યાગ કરવો। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે વર્તમાન પણ સુધા સારા પાળતો હોય ને નિશ્ચય સુધો હોય ને તે પાસે આપણ રહેતા હોઈએ ને આપણને ટોકે નહીં ને પંપોળીને રાખે ને જાપરો રાખે તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો। અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોપચો રાખે નહીં ને તે લોક વ્યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો। પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભક્તિ જ્ઞાન આદિ હોય પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય જેણે કરીને તેનો સંગ ન કરીએ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જેને આળસ બહુ હોય ને નિંદ્રા બહુ હોય ને સ્નાન ધ્યાન આદિ જે નિયમ તેને પાળવાનું કોઈ કહે તો કહે હમણાં કરીશું, શી ઉતાવળ છે, ધીરે ધીરે થશે એમ બોલે તે સુધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો સુધી સારી વાત કરતો હોય પણ તેની વાત ન સાંભળીએ એવો એની વાણીમાં શો દોષ જાણવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો વાત કરવામાં પોતાને વિશે જે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ધર્મ તેની જ અહંકારે કરીને પોતે સરસાઈ દેખાડે ને બીજા સંતમાં જે જ્ઞાન ભક્તિ આદિ ગુણ તેની ક્યાંક ન્યૂનતા દેખાડે એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જેની વાણીમાં તો કુત્સિતપણું હોય તો પણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ એવી તે કઈ વાણી છે? પછી તેનો પણ પોતે ઉત્તર કર્યો, જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી મા બાપ, બેન, ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સિત શબ્દ કરીને નિંદા કરતો હોય તો તેની તે વાણી સારી જાણવી. શા સારું જે તે વાણીને જે સાંભળે તેને તે સંતની કોરનો એમ ગુણ આવે જે આ સંતને તો કોઈ રીતે પોતાના દેહ સંબંધી આદિકમાં હેત નથી, માટે તે વાણીને અમૃતની પેઠે પાન કરવી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, કયે ઠેકાણે માન રાખવું ને કયે ઠેકાણે માન ન રાખવું? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, ભગવાનનો દ્રઢ આશ્રિત હોય ને તે જેવો તેવો ગરીબ હરિભક્ત હોય તો પણ તે આગળ માન ન રાખવું, અને જેને સત્સંગ થકી કાંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું, પણ તેથી દબાઈ જવું નહીં. ને પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, કયે ઠેકાણે ભગવાનના દર્શનાદિકને વિશે તથા સંતને વિશે હેત ન રાખવું ને કયે ઠેકાણે રાખવું? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ, બુરાનપુર તથા કાશીએ કોણ જશે? ત્યારે કોઈ બોલે નહીં. ત્યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું, કહો તો હે મહારાજ હું જાઉં, એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું. એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શનાદિકનું તથા સંત સમાગમનું હેત પણ ન રાખવું, અને અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ ને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય ને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવીને સંતનો તથા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હેત જણાવે અને એમ કહે, હું તો એનો વેચાણ છું ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ન આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે. એવી રીતે તે ઠેકાણે અતિશય હેત જણાવે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહીં, અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું, એવું તે શું છે? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો, અમે કોઈક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિશે ચિરકારી થવું, કહેતા તેમાં ઘણીક વાલ લગાડવી પણ તુરંત માનવું નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, અશ્વત્થામાનું માથું કાપી નાખો, પછી તે વચન અર્જુને ન માન, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ન માનવું, તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કહ્યા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું, અને એ બે વચન ન માનીએ ને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા પણ તેમાં રાજી ન કરવા. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડાઘાટના તરંગ ઉઠવા માંડે. જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડાઘાટ ઉઠવા લાગે, ત્યારે તે ઘાટને કેમ ટાળવા? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે. જ્યારે એવા ભૂંડાઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. અને હે દીનબંધો, હે દયાસિંધો, એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી, તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાશ થાય. પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં જે અતિ મોટો ગુણ જણાતો હોય ને તે ગુણના સર્વે વખાણ કરતા હોય, તો પણ તે ત્યાગ કરવા યોગ્ય હોય એવો કયો ગુણ છે? અને દોષ હોય ને તે ગ્રહણ કરવા યોગ્ય હોય એવો કયો દોષ છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, મુક્તાનંદ સ્વામી જેવા હોય તે સર્વથી સરસ વર્તમાન પાળતા હોય ને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય, કેમ જે એમની બરોબર વર્તાય નહીં. તે સારું એ ગુણ યદ્યપિ મોટો છે, તો પણ તેનો ત્યાગ કરીને સર્વ સંતને બરોબર વર્તવું, અને બરોબર વર્તવારૂપ દોષ છે તો પણ એનું ગ્રહણ કરવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં એવો કયો એક દોષ છે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય? અને એવો કયો એક ગુણ છે જે એક આવે સર્વે ગુણ આવે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જો દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે, ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું, એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણ માત્ર આવે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવા પંચ વિષયને સેવે કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને કેવા પંચ વિષયને સેવે કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાન સંબંધી જે પંચ વિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને જગત સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો દેશ, કેવો કાળ, કેવો સંઘ, કેવી ક્રિયા જેનો સંબંધ ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન કરવો? ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે દેશમાં રહીએ થકે પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠા ઉઠ્યાનો યોગ થતો હોય તો તે દેશમાં ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન રહેવું, અને અમારા દર્શન થતા હોય ને તે ભેળે સ્ત્રીઓના દર્શન થતા હોય એવો સંગ તથા ક્રિયા હોય ત્યાં અમે બેસાડીએ અને કહીએ જે અમારા દર્શન કરો, તો પણ તે ઠેકાણે બેસવું નહીં, કોઈક મિશ લઈને ઉઠી જવું. અને જે કાળમાં વિષમપણું વર્તતું હોય ને મારકૂટ થતી હોય ને જો ભગવાનની આજ્ઞા હોય તો પણ ત્યાંથી ચાલી નીકળવું, પણ તે ઠેકાણે રહીને માર ન ખાવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયા શાસ્ત્રોને સાંભળવા ને ભણવા, અને કયા શાસ્ત્રોને ન સાંભળવા ને ન ભણવા? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે। જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સુધા બુદ્ધિવાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં ને સાંભળવા પણ નહીં। અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન જ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવાને સાંભળવા તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવાને સાંભળવા। ઇતિ વચનામૃતમ લોયા પ્રકરણનું છઠ્ઠું થયું।